देव्या कोक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 20 मई 2007 श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 473 मुंबई अशोवत्रीज 1949 ओम परम स्नेही श्री सौभाग्य श्री मोरबी पत्र आजे एक पहोंचेल छे। એટલું તો અમને બરાબર ધ્યાન છે કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વ્યાપારાદિના એક પછી એક વિચાર કર્યા કરે છે અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે। પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો નિર્વિકલ્પ જેવો કરી નાખો। કૃપાળુ દેવના પરમ સખા પૂજ્ય સુભાષભાઈ ઉપરનો આ પત્ર છે। સુભાષભાઈ થોડી મૂંઝવણમાં છે, કર્મના શુભ અશુભ ઉદયની પરંપરા ચાલ્યા જ કરે, જીવન એ શુભાશુભ કર્મના વિપાકનું પરિણામ છે, પણ જીવ એની સાથે પોતાનું અહમ જોડે છે, કર્તૃત્વ જોડે છે, એની સાથે જોડાય છે કે હું અહમ કરું છું, મારાથી થાય છે, હું કરી શકું છું, હું ફેરવી શકું છું, હું બદલી શકું છું, હું ઘણું કરી શકું છું, પ્રતિકાર કરી શકું છું, વગેરે 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 અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ જીવની અંદર અજ્ઞાનને કારણે ચાલતી હોય છે। એવી વાતની અંદર એને કોઈ પ્રત્યે વધારે પડતી આશા થઈ જાય, કોઈ પ્રત્યે નિરાશા જન્મે, આ મારું નથી કરતો, આ કરે છે, આનું આમ છે, આનું આમ છે, આવા તો કંઈક મનના ઘોડામાં એ ચાલ્યો જાય છે, સ્વપ્નમાં ચાલ્યો જાય છે, કલ્પનામાં ચાલ્યો જાય છે। આ બધી મતિ કલ્પનાઓ છે, એને કોઈ તત્વજ્ઞાનનો આધાર નથી। આવે સમયે આ જીવ કસાઈના પરિણામ વિના રહી શકતો નથી, આ બધી જ વાતો કસાઈ વિના ન થાય, શાંત ભાવમાં ન થાય, સમભાવમાં ન થાય, સમતા ભાવમાં ન થાય, સ્વભાવમાં રહેતો ન થાય, જ્યારે જ્યારે આ થાય છે ત્યારે સમજવું કે જીવનો સ્વભાવનો કાંટો ત્યાંથી ખસ્યો છે। આટલી જાગૃતિ એને સ્વાધ્યાયમાંથી આવવી જોઈએ, આ અહમપણામાંથી છૂટવો જોઈએ। સંસારના કર્મ પ્રમાણે ઉદય પ્રમાણે ચાલ્યા કરે, સ્થિતિ પરિસ્થિતિ સંજોગો અદલાય બદલાય પલટાય ચાલ્યા કરે, તે સમયે એ ધૈર્ય ન ગુમાવે, તે સમયે એ વિવેક ન ગુમાવે, સ્થિર રહે। અહીં કૃપાળુ દેવ એવી જે અવઢવની દશા આવે છે એ દશાને સંબંધિત સૌભાગભાઈનો ઉપરનો પત્ર છે, પણ તમામ મુમુક્ષુને લગતી વાત કૃપાળુ દેવ તો લખે છે કે આ મુમુક્ષુ જીવને માટે છે, પછી સૌભાગ ગૌણ થઈ જાય છે। જગતના કોઈ પણ મુમુક્ષુ જીવો જેને કામ એક આત્માર્થનો બીજો નહીં મનરોગ, જે જગતની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય અને કેવળ મોક્ષને વિશે જ યત્ન કરે, આ મુમુક્ષુ છે। જેને પોતાના દોષ અપક્ષપાતપણે જોવાનું લક્ષણ ઉત્પન્ન થયું છે આ મુમુક્ષુતા છે. જેનો સ્વચ્છંદ પ્રાય દબાયો છે આ મુમુક્ષુતા છે. આ સ્વચ્છંદ છે બધો, હું પણ મારાપણાના ભાવ, હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાન તાણે. નરસિંહે ગાયું છે બસ આ જ અજ્ઞાન પરિણામ છે. એટલું બધું કર્તૃત્વ ભાવ જોર કરે છે, ઉછાળા આવે છે. આ બધા સ્વચ્છંદના ઉછાળા છે. કૃપાળુદેવ કહે છે, જો અમારું જે કાંઈ અનુભવ છે જન્મો જન્મનો, આ સાધક આરાધક જન્મ જન્માંતરો જાણતો આ જોગી પોતાના અનુભવના આધારે કહે છે, એટલું તો અમને બરોબર ધ્યાન છે. જો મારીને તમારી વાત અને આવા જ્ઞાનીની વાત, એ બેને વાતને સાંભળવામાં જરાક વિવેક રાખો. એટલું તો અમને બરાબર ધ્યાન છે. કેનાર કોણ છે? જ્ઞાની પુરુષ છે, જન્મો જન્મનો જાણતલ છે. એ કે છે બરોબર ધ્યાન છે અમને, કે મૂંઝવણના વખતમાં ઘણું કરી ચિત્ત કંઈ વ્યાપાર આદિના એક પછી એક વિચાર કર્યા કરે છે. જ્યારે જે મૂંઝાય છે ત્યારે હું આ કરું તે કરું, આ પ્રવૃત્તિ કરું આ સાઈડની પ્રવૃત્તિ કરું, અહીંયા જવાનું કરું, આમ પૈસા કમાઈ લઉં આમ કમાઈ લઉં, આમ જેવું આ એજન્સી લઈ લઉં, હૈલા કર્યા બધું, એક પછી એક વિચાર કર્યા કરે છે વેપાર આદિના. એના ચિત્તની અંદર ચાઇલાજ કરે છે. ચિત્તનો આખો વેપારી શાંત બેઠો હોય તો બેઠો ન હોય, એનું ચિત્ત વેપારમાં હોય, અર્થોપાર્જનમાં હોય, વધુ ને વધુ પૈસો કેમ મેળવવો એની તમન્નામાં હોય. એક પછી એક વિચાર કર્યા કરે છે અને મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. જો આ મુમુક્ષુને ખબર નથી પડતી એ દશાની વાત કરે છે, એમ સમજે છે કે મને જ બધી ખબર છે, હું તો અમથો જ બેઠો છું દુકાને, મારે કંઈ કરવાનું છે નહીં, ખોટો હાવ, કરવાનું નથી તો શું કામ ગયો. એ કહે છે કે મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી, આ શબ્દ પ્રયોગ છે, સહજ સાવચેતી, મુમુક્ષુ જીવ સહજપણે સાવચેત હોય, યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે, પ્રવાહમાં જોડાઈ જાય છે. મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં જોડાઈ જાય છે એટલે યોગ્ય થાય છે કે નહીં વિવેક ગુમાવે છે. પોતાનો વિવેક ગુમાવે છે કે હવે જે પ્રવૃત્તિ હું કરું છું આ યોગ્ય છે કે નહીં. એ બધી પ્રવૃત્તિ કાં તો માયાની હોય, લોભની હોય, અને એ પૂરી ન થાય તો એને માન અને ક્રોધને જાગૃત કરવા પડે. ખ્યાલ નથી આવતો કે એક પછી એક મૂળ લોભથી પ્રારંભ થયો છે અને એ પહોંચે છે ક્રોધ સુધી, અને એને ખ્યાલ નથી આવતો એટલે કષાયનું પરિણામ અનંતાનુબંધીનું થાય. ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની વખતે સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે. મુમુક્ષુ જીવને પણ આવી સાવચેતી રહેતી નથી. મુમુક્ષુપણાનું એક લક્ષણ છે કે પોતાના પ્રત્યેક વ્યવહારની અંદર જાગૃત રહેવું, સાવચેત રહેવું. સાવચેત રહેવું એટલે કે હું જે કંઈ પ્રવૃત્તિ મન વચન કાયાના યોગથી કરું એ યોગ્ય થાય છે કે નહીં. હવે યોગ્યતાનો માપદંડ આપણો ગણવો કે જ્ઞાનીનો ગણવો? તો જ્ઞાનીનો ગણવો કે આપણો ગણવો? આપણે યોગ્યતામાં ઘણી વાર જેને કહીએ કે દગો મળી જાય છે આપણને, કારણ કે યોગ્યતાના માપદંડ યોગ્યતાની માપવાની ફૂટપટ્ટી, એનું બેરોમીટર એ આપણું કે જ્ઞાનીનું?
સંયમના કારણથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
મુમુક્ષુ જીવની મન વચન કાયાના યોગની પ્રવર્તના, એના બે બેરોમીટર, એની બે ફૂટપટ્ટી, એના બે માપદંડ, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન. હવે સ્વરૂપ લક્ષે એની પ્રવૃત્તિ થવી જોઈએ. જે કંઈ મન વચન કાયાના યોગની પ્રવૃત્તિ કરવાની છે એને માટેના બે માપદંડ આપ્યા કે આપણે સાચા છીએ, ખોટા છીએ, મુમુક્ષુ છે કે અમુમુક્ષુ છે, અને મુમુક્ષુ છે ને વિપરીત વ્યવહાર કરીએ છીએ કે યોગ્ય વ્યવહાર કરીએ છીએ. તો ઉતાવળમાં યોગ્ય થાય છે કે નહીં એની સહજ સાવચેતી રાખવી હોય તો સાવચેતી કેવી રીતે, કયા દ્રષ્ટિકોણથી રાખવી કે સ્વરૂપ લક્ષે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ? આત્મા નામના પદાર્થને લક્ષ્ય કરીએ છીએ કે દ્રવ્ય ધન નામના પદાર્થના લક્ષ્ય કરીએ છીએ? આ સ્વરૂપ લક્ષ્ય. દ્રવ્ય તો ખરું, બંને દ્રવ્ય છે, આત્મા એ પણ દ્રવ્ય છે અને ધન એ પણ. કયા લક્ષ્ય કરવું છે? પૂતગલ એ દ્રવ્ય છે, એક સ્વદ્રવ્ય છે અને બીજું પરદ્રવ્ય છે. સ્વરૂપ લક્ષ્ય, સ્વ શબ્દ મૂક્યો છે, સ્વરૂપ લક્ષ્ય અને બીજું જીન આજ્ઞાને. જીવ જ્યાં સુધી સંયોગોમાં છે, સંબંધના જગતમાં જીવે છે, ત્યાં સુધી એ બીજાના સંગમાં તો છે પણ ભગવાનની આજ્ઞાને આધીન રહીને કામ કરે તો એમાંથી લેપાય નહીં. તો જીનેશ્વરની આજ્ઞાને, તો એવી પ્રવૃત્તિ ઉતાવળમાં જીવ જ્યારે મૂંઝવણમાં આવી જાય છે ત્યારે મૂંઝવણ ટાળવાની ઉતાવળ, આપણને કંઈ સમસ્યા ઉત્પન્ન થાય પછી શું થાય, એ સમસ્યાને જલ્દીમાં જલ્દી આપણે છૂટવું છે, એટલે પછી એટલી બધી ઉતાવળ છે કે છૂટવા માટે જે પ્રવર્તન કરવામાં આવે છે એ યોગ્ય છે કે નહીં, એવી સહજ સાવચેતી મુમુક્ષુ જીવને પણ ઓછી થઈ જાય છે, એ પણ ચૂકી જાય છે. આ બધા વ્યવહારની પ્રાથમિક ભૂમિકાના ભયસ્થાનો છે, જ્યાં જીવ અટકી જાય છે, રોકાઈ જાય છે, પાછો જાય છે અને ક્યારેક મુમુક્ષુપણું પણ ત્યાંથી હટી જાય છે. એને ખ્યાલ નથી આવતો કે આ મારે કરવું યોગ્ય છે કે નહીં, આ ઉચિત છે મારો વ્યવહાર. ઉચિત અને અનુચિત એનો વિવેક પણ જળવાતો નથી, એટલી જાગૃતિ પણ એની રહેતી નથી. સહજ સાવચેતી, સાવચેતી નથી. સાવચેતી એ છે કે બંધ અને બંધના કારણોને મારે છોડવા. આત્મસિદ્ધિની ગાથા બોલશે, જે જે કારણ બંધના તે બંધનો પંથ તે કારણ છે દક દશા મોક્ષ પંથ ભવ અંત. હવે મુમુક્ષ બંધન માટે જીવે છે કે મોક્ષ માટે જીવે છે? મોક્ષ માટે. હવે જો બંધને બંધના કારણો હોય તો એની છેદક દશા એને મોક્ષનું કારણ બની શકે. હવે આટલી સાવચેતી એની રાખવી કે જે હું કરું છું એ બંધનું કારણ છે કે મુક્તિનું કારણ છે. હું જે પ્રવર્તન કરું ઉતાવળમાં, મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં, કે ફેંસલો કરી નાખવો છે 8 દીમાં, 5 દીમાં, 2 દીમાં, આજ તો એની યાર હિસાબ પતાવી લેવો છે, પતાવી લે. આ તારી મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં જે પ્રશ્નો સંસારના વ્યવહારના હોય બધા, એ મૂંઝવણનું સ્વરૂપ પકડે છે. જ્યારે જો પ્રશ્નોને ઉપેક્ષિત થાય તો ઉપેક્ષા કરી દેવાની, જે થાય તે તો પ્રશ્ન જ નથી. આને તો જે થાય મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ ન થવું જોઈએ. હું બેઠો છું ને આમ થાય, આ એની વાત થાય છે. આ સ્વછંદ અહમ હવે એને મૂંઝવણ છે, પેલાને મૂંઝવણ નથી. જેને કર્મ સિદ્ધાંતમાં શ્રદ્ધા છે, વિશ્વની વ્યવસ્થામાં જેને શ્રદ્ધા છે, એને મૂંઝવણ નથી. કારણ કે એ તો જે થાય તે થવા દે. આ સંસાર શુભાશુભ કર્મનો ઉદય છે. બધા જ જે કંઈ કારણો સંયોગો બને છે એ બધા નૈમિતિક છે. આવી શ્રદ્ધા તો દ્રઢ થઈ ન હોય તો મૂંઝવણ થાય. મૂંઝવણ એમ થાય કે આમ થયું કેમ, આમ થવું જ ન જોઈએ, આમ થાય કેમ, મને કેમ થાય. આ મૂંઝવણનો પ્રકાર શરૂઆત થાય છે. અહમ જાગે છે, સ્વછંદ જાગે છે, એટલે મૂંઝવણ થાય છે. હવે મૂંઝવણને ટાળવાની ઉતાવળ છે, કારણ કે ધૈર્ય નથી. પેલી શ્રદ્ધા નથી અને હવે ધૈર્ય નથી. ધૈર્ય નથી કે ના આ તો જલ્દીમાં જલ્દી થવું જોઈએ. એ મૂંઝવણની ટાળવાની ઉતાવળમાં એની સહજ સાવચેતી જે હોવી જોઈએ મુમુક્ષુ તરીકેની. મુમુક્ષુ તરીકેની સાવચેતી શું, કે કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ કાર્ય, કોઈ પણ કર્મ, કોઈ પણ ક્રિયા મુમુક્ષુ એવું ન કરે કે જે બંધનું કારણ બને. કારણ કે એ તો મુમુક્ષુ છે, એ તો મુક્તિનો ઉપાસક છે. હવે મુક્તિનો ઉપાસક બંધના કારણો ઊભા કરે? કૃપાળુ દેવે એક સરસ શબ્દ પ્રયોગ વાપર્યો કે જગતમાં જે રૂડું હોય તે મુમુક્ષુ ન આચરે. જગતને રૂડું બતાવવા મુમુક્ષુ જેવું કંઈ પણ આચરે નહીં, પણ જે રૂડું હોય તે જ આચરે. રૂડું કોને? જગતને કે આત્માને? આત્માને. આત્માને જે રૂડું હોય, આત્માને રૂડું શું, મુક્તિનું કારણ કે બંધનું કારણ? આત્માને રૂડું શું, સંઘર્ષનું કારણ કે શાંતિનું કારણ? તો જે રૂડું હોય તે જ મુમુક્ષુ આચરે. આ મુમુક્ષુનું લક્ષણ, મુમુક્ષુનું ઓળખાણ કૃપાળુ દેવે તો કેટલી જગ્યાએ આ બધા મુમુક્ષુતાના લક્ષણો કહ્યા છે. આ પ્રાથમિક ભૂમિકા સંસારી જીવમાંથી મોક્ષ તરફ પ્રયાણ કરવા માટેની ફર્સ્ટ સ્ટેપ, પહેલી જ ભૂમિકા મુમુક્ષુતા. સંસારની આસક્તિથી મૂંઝાણો છે અને મોક્ષ માટેનો યત્ન શરૂ કર્યો છે, બસ આ પહેલી ભૂમિકા એની. પછી જેટલા ગુણસ્થાનક ચડાવવા હોય એટલા ચડાવવાના છે. મુમુક્ષુતા વિનાનું કયું ગુણસ્થાનક હોય? ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, મુમુક્ષુતાને બાદ કરી નાખો. મુમુક્ષુતા ત્યાંથી શરૂ થાય, પહેલા ગુણસ્થાનક થી, કે મિથ્યાત્વ મંદ પડે, મિથ્યાત્વ મોડું પડે, મોક્ષની સાથેની મૈત્રી જાગે, ધર્મનો દ્વેષ મટે, દેવગુરુ પ્રત્યેની પ્રીતિ થાય. આ બધા મુમુક્ષુતાના પ્રારંભિક અવસ્થા છે. પહેલું ગુણસ્થાન મિથ્યાદ્રષ્ટિ હોવા છતાં તો મુમુક્ષુતા, મુમુક્ષુ એ સહજ સાવચેતી. શું સાવચેતી? કોઈ પણ કામ કરતી વખતે મને આ અનંત સંસારનું બંધન તો થતું નથી ને, ટૂંકા લાભ માટે થઈને હું લાંબા ગાળાની આ આપદીને સ્વીકાર તો કરતો નથી ને, આ એની સાવચેતી. અને એ સાવચેતી પાછી સહજ, એનામાં મુમુક્ષુતા છે એટલે સહજ. જેમ આપણામાં જૈનત્વ છે, આપણે જૈન કુળમાં જૈનમાં અથવા ઉચ્ચ ગોત્રમાં જન્મ્યા તો થોડી સાવચેતી સહજ કે ના ભાઈ હિંસા કરવી નથી, હિંસાથી મારે પેટ ભરવું નથી, હિંસાથી મારે ધન કમાવવું નથી, હિંસાથી મારે ધંધો કરવો નથી, હિંસાથી મારે બે પાંદડે પૈસાવાળા થવું નથી. શરાબ, શરાબ પીને મારે સુખી થવું નથી. આ બધી સહજ સાવચેતી જન્મજાત જે પૂર્વે શુભ કર્મો બાંધ્યા છે જેને કારણે ઉચ્ચ ગોત્રમાં જન્મ થયો છે, આર્યભૂમિમાં જન્મ થયો છે, તો કોઈ પાઠ ભણ્યા વિના સ્વાભાવિક રીતે સહજપણે એ હિંસાથી દૂર રહેશે. જે ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો છે, જેના માતા પિતાના કુટુંબના સંસ્કારો ઉચ્ચ છે, એનો બાળક હજુ મોટા તત્વજ્ઞાનના પાઠ ભણ્યો નથી, છતાં પણ એ સહજ રીતે એની સાવચેતી કેવી, તો આવા દુરાચારથી, દુષ્કૃતિઓથી, હિંસક કૃત્યોથી, અનાચારથી, વ્યભિચારથી દૂર રહેશે. અને નોર્ય તો સમજી લેવું કે પાપનો ઉદય પૂરેપૂરો કુટુંબની અંદર જાગી ગયો છે, કે આવી પ્રજા પાકી છે હવે, કે જેને જન્મજાત સંસ્કાર કોઈ છે નહીં, પૂર્વનું આરાધક પણ કોઈ છે નહીં, આ બધા પાપના પોટલા લઈને આવ્યા છે. સહજ સાવચેતી, અને સહજ સાવચેતીને પછી પોતે બરોબર મુમુક્ષુતાની અંદર એને એવી તૈયાર કરે કે રહ્યા સહ્યા સંસારના બંધનો પણ એ પાર કરી શકે. આ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં, પણ વાત યોગ્ય એ છે આવું થઈ જાય, મૂંઝવણ ટાળવાની ઉતાવળમાં યોગ્ય કે અયોગ્યનો વિવેક મુમુક્ષુથી કદાચ સામાન્ય રીતે ભૂલાઈ પણ જાય. કૃપાળુદેવ કહે છે આવું બને, પ્રાથમિક અવસ્થા હોય, મુમુક્ષુતા પરિપક્વ ન હોય, અને મુમુક્ષુતા તો નામ માત્રની હોય, કોઈએ લેબલ મારી દીધું અને કાં કોઈ એમ કીધું કે અમે તો જ્ઞાન મંદિરમાં પૈસા ભર્યા છે એટલે અમે મુમુક્ષુ છીએ, જુઓ રજિસ્ટરમાં મારું નામ છે, પણ મંદિરના રજિસ્ટરમાં તારું નામ છે એટલે તું મુમુક્ષુ નથી, તું તો ગુણ આધારિત આ પ્રક્રિયા છે, આ રજિસ્ટ્રેશન આધારિત નથી. તો સારું છે, કોઈક મોક્ષનું રજિસ્ટર ખોલશે કે 1000 રૂપિયા દાખલ કરાવો, ભરી દો તો તમને મોક્ષનો. આવું ક્રિશ્ચિયાનિટીમાં ચાલતું, એ ફાધર પાસે જાય અને બધું કરી લે પાદરી, અને પાદરી એને મોક્ષનો પરમિશન લખી આપે કે પ્રમાણપત્ર રાખજે તારી પાસે, જે દી તું જઈશ તે દી આ હશે, અને ઓલો જાય પછી ઉપર કે તો રહી ગયું કબરમાં, કારણ કે એને પ્રમાણપત્ર સહિત જ ડાયટો હોય, દફનાવ્યો હોય ત્યારે પ્રમાણપત્ર સાથે જ દફનાવી દે. સ્વર્ગનો પરવાનો આપવાની આ ધર્મગુરુઓની જે આખી જબરજસ્ત ચાલ, આવું કેટલી જુદી જુદી રીતે ગુરુઓના નામે આ દેશની અંદર, આ જગતની અંદર ઘણા ઘણા ભ્રમ ચાલ્યા છે. એ કહે છે કે ત્યારે યોગ્ય વાત શું છે સાહેબ, તો અમારે શું કરવું, અમારી મુમુક્ષુતા નબળી હોય, પ્રારંભની હોય, હજુ પરિપક્વ ન થઈ હોય, તો તો ઉપાય બતાવે છે આ શ્રીમદ રાજચંદ્ર. પ્રશ્ન જબરજસ્ત આવે અને આપણને એમ થાય કે આપણે કાંઈ જ કરી શકીએ એમ નથી, પતી ગયું હવે તો આમાં કોઈ કાળે આપણો સંસારમાંથી છૂટકો થાય એમ, તે સમયે શ્રીમદ રાજચંદ્ર આવીને ઉભા રહ્યા. એ શું કહે કે સહજ સાવચેતી મુમુક્ષુને પણ રાખવી ઓછી થઈ જાય છે, પણ વાત યોગ્ય તો એમ છે કે તેવા પ્રસંગમાં કંઈ થોડો વખત ગમે તેમ કરી કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો કરી નાખો, થોડોક વખત, થોડોક વખત, સમ ટાઈમ, અડધો કલાક, પોણો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક, એ શું કહે છે, ગમે તેમ કરીને કામકાજમાં મૌન જેવો અને નિર્વિકલ્પ જેવો કરી નાખો. બોલવાનું મૌન નહીં, કામકાજનું જે એને આ કામકાજના વેપારાદીના જે વિચારો ચાલતા હતા ને એમાં મૌન થઈ જાઓ, કાંઈ નથી કરવું. 1 કલાક નક્કી કરી લેવું કે આ કાંઈ વિચાર નથી કરવાનો, આ કરું તે કરું, આને મળું તેને મળું, આમ થશે તેમ થશે, કાંઈ નહીં, કશું જ નથી કરવું. અને નિર્વિકલ્પ, કોઈ વિકલ્પ ન આવે, થોડો સમય બસ બ્રેક મારો, જે ચક્કર ચાલે છે એટલું બધું જોરથી ચાલે છે ચિત્તની અંદર. જ્ઞાની કહે છે કે આ સમયે સાવચેતી રહેવી દુષ્કર છે, તો એનો ઉપાય છે, ઉપાય શું છે, એની ગતિને ધીમી કરી નાખો. બહુ વાહન ઝડપી ગતિમાં છે, શું કરવું? બ્રેક મારો, બ્રેક મારો. એમ આ ચિત્તના પરિણામો વિવર થઈ જાય, જીવ આકુળ વ્યાકુળ થઈ જાય, મુમુક્ષુતાનું ભાન પણ હળવું થઈ જાય, તે સમયે એક કામ કર, ગમે તેમ કરીને પણ કામકાજમાં મૌન જેવો, નિર્વિકલ્પ જેવો થોડો વખત પસાર કરવો. બ્રેકિટ. ઓલા ટીવીના ન્યૂઝ આવે એમાં બ્રેકિંગ ન્યૂઝ આવે, એ ઉત્તેજના ના આવે. સાદા ચાલતા હોય એવા ન હોય ન્યૂઝ, એમાં જરા એક્સાઇટમેન્ટ હોય. અહીંયા બ્રેકિંગ શેને માટે આવે? પરમ શાંતિ. સંસારની અંદરના તોફાન, વાવાઝોડા અનેક પ્રકારનું ચાલે છે, એમાં આ જ્ઞાની કહે છે મૌન અને નિર્વિકલ્પતા. બ્રેકિંગ, બ્રેકિટ, મૌન. આ જે સંસારનું ચક્કર ચાલ્યું છે એને થંભાવી દે. હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે, પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. માનશું આપણા કૃપાળુદેવનું વાક્ય વાંચો કે ન વાંચો? તમને જે મૂંઝવણ ચાલે છે તે જાણવામાં છે. સાહેબ તમને ખબર છે, તમે કયો છો ભક્તિ કરો ને આમ કરો ને તેમ કરો, પણ અમારી મૂંઝવણ તો અમે જાણી છીએ, તમને કઈ ખબર છે? તો એ એમ કે છો કે અમારા જાણવામાં છે. આપણને એમ થાય કે એને કઈ ખબર પડે આપણી, આપણું દુઃખ શું, આપણી મૂંઝવણ શું, એને શું ખબર પડે કે એને સંસાર ચલાવવો છે, એને ઘર ચલાવવું છે, એને કુટુંબ ચલાવવું છે, એને વેપાર ચલાવવો છે? આમ બોલે એટલે એને ભગવાન ઉપરની શ્રદ્ધા અત્યારે વાંચે ત્યારે હોય નહીં, એ તો વાંચવાનું. એ તો કે એને કે ખબર છે કે મારે કેટલા કામ માથે પડ્યા છે ને બોજો કેટલો છે? અને પાછો રાત્રે કે હે ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી મૂરખ. હું એક બાજુ એમ કહેશ કે મારી વાતની એને કઈ ખબર પડે, અને પાછો રાત્રે એમ કહેશ કે તમને હું વિશેષ. એલા પહેલેથી જ માન કે એને બધી ખબર. આ મારા ભગવાને વાક્ય લખ્યું છે, એ કહે છે કે તમને જે મૂંઝવણ છે એ જાણવામાં છે. તો સંસારની કોઈ મૂંઝવણની વાત કરો, કારણ કે અનંત સંસારના અનુભવી અમે છીએ. તમારા સંસારના તમે અનુભવી છો, પણ તમારું દુઃખ શું છે કે તમે બધું ભૂલી જાઓ છો, અને અમને જન્મો જન્મનો યાદ છે. બસ, જેને જન્મ જન્મના સંસારની આ બધી પ્રતિકૂળતાઓ યાદ હોય એને સંસાર પ્રત્યે રુચિ, રાગ, રસ રહે નહીં. આપણે તો નવી ઘોડી નવોદા દર વખતે, જ્યાં જ્યાં જન્મીએ ત્યાં સંસાર નવેસરથી શરૂ કરીએ. જ્ઞાની કહે છે યાદ કર કે કયું એવું સુખ છે તે ભોગવ્યું નથી, કયો એવો પદાર્થ છે તે ગ્રહણ કર્યો નથી. જબરજસ્ત વાત છે. જાતિ સ્મરણ જ્ઞાન નથી એટલું. જ્ઞાની કહે છે કે આ બધું અમે જાણીએ છીએ, તમારી મૂંઝવણ, આ બધી મૂંઝવણ હોય, આ બધી જ મૂંઝવણમાંથી પસાર થયો હોય એ જ મોક્ષનો માર્ગ ચિંધી શકે. જેને કાંઈ અનુભવ નથી એને મોક્ષ બતાવ્યો છે. જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આ જ દીધી, આ આત્મસિદ્ધિ એને દીધી છે. એ આપણી બધી જ મૂંઝવણને જાણનારો છે. સંસારની મૂંઝવણને જાણે છે, પછી વ્યક્તિ ગમે તે હોય, જીવ ગમે તે હોય, એને ખબર છે કે સંસાર એટલે તાપ, ઉતાપ, સંતાપ, પરિતાપ અને ઉચાટ, આનો સરવાળો એટલે સંસાર, એને ખબર છે. એ કહે છે પણ તે વેઠ્યા વિના ઉપાય નથી. એક શબ્દ આવે છે વેદવાગ્ન, અને અહીંયા શબ્દ શું મૂક્યો છે એ સમજાય છે. વેઠવું એટલે મજબૂતી, વેઠે જતા ખેડૂતોને દરબારમાં જમીનદારો પાસે વેઠે કામ કરવું પડતું, પૈસા મળે એમ નહીં, રોજીએ નહીં, વેતનથી નહીં, વેઠથી. વેઠનો અર્થ શું થાય? મફતનું કરવું, પરાણે કરવું, અનિચ્છાએ કરવું, શક્તિ ન હોય તો કરવું, રુચિ ન હોય તો કરવું, નહીં તો રાજના ભાટા પડે, સૈનિકો માથે ઉભા હોય અને કામ કરવું પડે. જેલની અંદર જે કામ થાય એ વેઠ, રાજની તબાહી નીચે જે કામ થાય એ વેઠ. વ્યક્તિની ઈચ્છા ન હોય, ઉલટાની વિપરીત ઈચ્છા હોય, પણ છૂટકોટ નહીં, વેઠ કર્યા સિવાય છૂટકો જ નહીં. તો વેઠે બોલાવે, વેઠે બોલાવે એટલે એટલો વખત સુધી કામ કરવાનું, પૈસા કાંઈ મળે નહીં, વેતન મળે નહીં, બદલો મળે નહીં, કાંઈ નહીં, વેઠે આવવાનું છે. આ વેઠ શબ્દ અત્યારે છે નહીં, એટલે ઘણીવાર નવી પેઢીને આ બધા શબ્દો મુશ્કેલ થાય કે વેઠિયા વિના એમ થાય કે વેદિયા વિના લખવું જોઈએ, પાછો ડાપણ કરો આમ લખવું જોઈએ. ભાઈ તું પેલા શાંતિથી સાંભળ, વેઠિયા વિના છૂટકો નથી. શું આ મૂંઝવણ તમારી જે છે, જેની છે, જે તકલીફ હોય આ બધી તકલીફ વેઠવી પડશે, એટલે કે તારી ઈચ્છા હોય કે ન હોય, તને ગમે કે ન ગમે, તને અનુકૂળ હોય કે ન હોય, તારી શક્તિ હોય કે ન, પણ તારે છૂટકો નથી. કૃપાળુદેવ બે વાતમાં લખે છે છૂટકો નથી. જીવને સ્વ સ્વરૂપ જાણ્યા વિના છૂટકો નથી, અને જીવને પોતાના ઉપાર્જન કરેલા કર્મો વેઠ્યા વિના છૂટકો નથી. જાય છે ક્યાં? અને આ જો ન વેઠવું હોય તો સ્વરૂપ જાણવું પડશે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અને કાં તો અનંત દુઃખ વેઠવા પડશે, અને કાં સ્વરૂપને જાણવું પડશે. સારી વાત, તારી તારે જે કરવું હોય કર, કાં તો સ્વરૂપને જાણ. સ્વરૂપને જાણવું હોય તો જ્ઞાનીના ચરણ વિના એ જાણી શકાય એમ નથી. અનંત કાળે પણ સ્વરૂપને જાણવું વિકટ છે, પણ જ્ઞાનીના શરણમાં સુગમ છે. અને દુઃખ વેઠવાનું છે તો બેઠા કર, અને એ બેઠવાની પ્રક્રિયા એવી છે કે વેઠતો જાય છે ને નવા બાંધતો જાય છે, એટલે વેઠનો હિસાબ કોઈ દી પૂરો થાય નહીં. જે વેઠ કરે સંભાવથી કરે, જે વેઠ કરે એ કસાયથી કરે કે અકસાયથી કરે, એ પ્રેમથી કરે કે દ્વેષથી કરે, એ સંભાવથી કરે કે રૌદ્ર ધ્યાનથી કરે. આ વેઠનું તો પરિણામ જ એવું છે કે એમાંથી અનંત વેઠ તૈયાર થાય. એટલે જે લોકો સંસારના કામ પણ વેઠની જેમ કરતા હોય, શું થાય, પનારો પડ્યો છે, અમારે તો કરવું પડશે, આમ છે તેમ છે, બડબડ બડબડ કરતા, કચકચ કચકચ કરતા કરતા કેટલા ભાંગતા જાય ને ખબર છે. જે છે કરી લો, જે સમયે જે આવ્યું પૂરું કરો, જે સમયે જે કામ ઉદ્ભવ થયું હોય, જે રીતે થાય તે રીતે ક્ષમતા રાખી, ચિત્તની અસ્વસ્થતા કર્યા વિના, કસાઈને વચમાં લાવ્યા વિના જેટલું થાય એટલું કરી લ્યો પ્રેમ. આમ તો કે આપણે યથાશક્તિ, પણ યથાશક્તિ જ થાય ને કે શક્તિ જ વધારે થાય? આ કોઈ વધારે કરે એવા છે? જે પરમ પુરુષાર્થ અધ્યાત્મમાં લગાવવાનો છે એ યથાશક્તિ નથી. સંસારના કામોની અંદર પણ વેઠ જ છે. આખો સંસાર એ વેઠનો જન્મારો છે. કેમ કે બધા શુભાશુભ કર્મના ઉદયનો પરિપાક છે, વિપાક છે, એટલે વિપાકને વેઠ્યા સિવાય છૂટકો નથી. અને હવે વેઠવું છે તો વેઠવાની પદ્ધતિ જ્ઞાનીઓ બતાવે કે એવી રીતે વેઠ, પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવે તો એવી રીતે વેદવા, પત્રાંક 55, કે જેથી કરીને નવા નહીં ક્યારે ન બંધાય. કે એ વેદતી વખતે, એ વેઠતી વખતે મનમાં કોઈ દુર્ભાવ લાવવો, સમ પરિણામે વેદવા, અવિષમ ભાવે વેદવા, અદિનપણે વેદવા, બળવાનપણે વેદવા, ઉપાય છે. સાહેબ આ કેમ કપાય સંસાર? તો કે સંસાર કપાવવાની રીત છે, અને સંસારને વધારવાની પણ રીત છે. એક નાનું કામ આપ્યું હોય, મને જ બધા હોંપે છે, મારે જ બધું કરવાનું, હું જ નજરે ચડું છું, લ્યો હાઈ લો, સંસાર વધારવાની રીત છે, એક્સપર્ટ થઈ ગયા. એની બદલે જ્યારે જે આવ્યું તે કરી લીધું, શાંતિથી કરી લીધું, વાત પૂરી થઈ ગઈ. મનના પરિણામને બગાડ્યા વિના એને કહેવાય અવિષમ ભાવ. વિષમ ભાવ નહીં, સંભાવ. વિષમભાવ એટલે કોઈ નિમિત્ત પ્રત્યે, કોઈ પર પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નહીં. કારણ દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા, માટે આ બધું મને આવ્યું. નહી તો ન આવત ભાઈ, તે કર્મ ન બાંધ્યા હોત તો આ સિચ્યુએશન તને આવત નહીં. આ શ્રદ્ધા આવી જઈએ, આ છે. એનું કારણ એ છે કે મારા દોષના કારણે છે, તારા દોષે તને બંધન છે, એવી સંતની પહેલી શિક્ષા છે. એક કૃપાળુ દેવના બોધ વાક્યો પણ જો બરોબર બેસી જાય તો સમસ્ત દ્વાદ સાંગીનો સાર બેસી જાય. એને શાસ્ત્રના રૂપમાં જાણવા એક વાત છે, અને સરળ બોધ વાક્ય એના રૂપમાં, ઉપદેશ બોધના રૂપમાં જાણવા એ બીજી વાત છે. અને કૃપાળુ દેવે તો કહ્યું છે કે જ્ઞાનીના વચન ઉપર જેને પ્રીતિ થઈ એ પણ સંકિત પામ્યો, એને બોધ સંકિત કીધું છે. પહેલું સંકિત એ બોધ સંકિત છે, અને પહેલું સંકિત બીજાનું કારણ, બીજું ત્રીજાનું. શાસ્ત્રનો લક્ષ એ તો પરમાર્થ સંકિત, ત્રીજું સંકિત છે, પણ ત્રીજાથી પ્રયત્ન ન કરાય. કારણ કે ઉતાવળમાં છે ને, એટલે એને સહજ સાવચેતી રહેતી નથી. કેટલાકને મોક્ષની ઉતાવળ હોય એટલે શું કરે, ત્રીજાથી શરૂ કરે. મારે તો નિશ્ચય સંકેત જ જોઈશે. જ્ઞાની એમ કહ્યું કે આ ત્રણ સંકેત છે, ત્રણેય વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, ત્રણેય સંકેત સત્કારવા યોગ્ય છે, ત્રણેય ઉપાસવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે. એક સંકેત બીજા સંકેતનું કારણ, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ, અને ત્રણમાંથી ગમે તે સંકેત હોય એ જો ચાલ્યું આવે તો વધારેમાં વધારે 15 ભાવ, 16મો ભાવ હવે ગમે તે હોય. અને એનું ઉદાહરણ આપ્યું કે તીર્થંકરના સમવસ્ત્રમાં રહેલા નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ, આ કોઈને શાસ્ત્રના જ્ઞાન હતા નહીં, છતાં આ પુરુષ જે છે એ સત્ય છે, એ કહે છે એમ જ આત્માનું સ્વરૂપ છે, એમ જ આપણે કરવું જોઈએ. બૌદ્ધ સંકેત હતું, એને પણ સંકેત શાસ્ત્રમાં કહ્યું કે બધા જીવો સંકેત પ્રાપ્ત હતા. પણ આ તો મુશ્કેલી છે આપણી, તો સ્વચ્છંદ હટતો નથી, ટળતો નથી, ખસતો નથી, મંદ થતો નથી. એટલે કે છે કે તે વેઠ્યા વિના ઉપાય નથી. અને પછી આશ્વાસન આપ્યું, એમ લાગે છે કે તે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી. આ જે મૂંઝવણ છે એ કોઈ લાંબા કાળની સ્થિતિની છે એમ પણ સમજવું યોગ્ય નથી. આ જીવ શું માને છે, ઉતાવળ શું કામ થાય છે, આ તો ક્યારે થતો, પછી મારું તો આમાં ખતમ થઈ જાય, આમાં અમારું તો જીવ તર જ આમાં આમાં જાય. અરે કાંઈ ન થાય, શાંતિ રાખ, એના કાળે વયું જશે, તારી ઈચ્છા હોય તોય નહીં રહે. જુઓ તો ખરા, પરમાર્થ માર્ગના રહસ્યો તો સમજીએ. એ કહે છે કે બહુ લાંબા કાળની સ્થિતિની સમજી બેસવા યોગ્ય નથી. તારી મૂંઝવણ લાંબો સમય ચાલે નહીં, તને ગમે તોય ન ચાલે. કેમ કે કર્મ છે એ સ્થિતિથી બંધાયેલું છે, અને સ્થિતિ પૂર્ણ થયે એ અકામ નિર્જરા, તો કાંઈ પ્રયત્ન ન કર તોય નિર્જરા તો થાય જ. કાળ સ્થિતિએ થતી નિર્જરા એ અકામ નિર્જરા છે, એમાં તારે કાંઈ કરવાની જરૂર નથી. અને ધીરજ વગર જો વેદવામાં આવે, બરોબર, આ રોજબરોજની વાત છે એટલે જરા વધારે સ્પષ્ટીકરણથી સમજવા પ્રયત્ન કરીએ. ધીરજ વગર જો વેદવામાં આવે તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. ક્યારે? જો ધીરજ ન હોય તો, જો ધૈર્ય ન હોય તો તું જ એને પરિપક્વ એવી કરીશ. એટલે એને કહે છે પેલું સંક્રમણ ને અપકરણ ને એવું બધું કર્મની સ્થિતિમાં આવે છે, કે એને કાળ અને એનો રસ, રસ વધારી શકાય અને કાળ લંબાવી શકાય, આવું થશે. કારણ કે તારું આત્મિક ચેતનાનું જે બળ છે જે બળ આત્મિક ચેતનાનું, એ તો ચૈતન્ય બળ છે ને, એ ઓલાની અંદર પાવર આપે છે, એને ઈંધન આપે છે કર્મને, જળ કર્મમાં સ્ફૂર્ણા આપે છે, પ્રેરણા આપે છે. જળ કર્મમાં કાંઈ નથી, એ તો એના કાળે વયા જાય, પણ આ એને લંબાઈવા કરે છે. તો કે છે, જો તું ધીરજ ગુમાવીશ, ધીરજ વગર જો વેદવામાં આવે તો તે અલ્પકાળની હોય તો કોઈ વાર વિશેષ કાળની પણ થઈ આવે છે. માટે હાલ તો જેમ બને તેમ ઈશ્વર ઈચ્છા અને યથાયોગ્ય સમજી મૌનપણું ભજવું યોગ્ય છે. શું કરવું સાહેબ? મૂંઝવણ ખૂબ હોય ત્યારે શું કરવું? તો કે છે કે તે સમયે ઈશ્વર ઈચ્છા, ઈશ્વર ઈચ્છા. એક સરસ શબ્દ પ્રયોગ જ્ઞાનીએ મૂક્યો છે, કૃપાળુ દેવે આ શબ્દને 3-4 પત્રોમાં સમજાવ્યો છે કે ઈશ્વર ઈચ્છા એટલે ત્યારે આ કર્મને એને હરિની સમાન જણાય છે. હરિએ જેમ ઈચ્છેલો ક્રમ તે જેમ દોરે તેમ દોરાઈએ છે. અમારી ઈચ્છા હરિ છે, અમારી જાત હરિ છે, વગેરે વગેરે. તો ત્યાં ઈશ્વર એટલે કોઈ એવી શક્તિ કે જે શક્તિ સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે. એ કોઈ વ્યક્તિ નથી, પણ શક્તિ છે. અને કર્મ છે એ શક્તિ છે, પૌદ્ગલિક છે પણ શક્તિ છે. તો એ ઈશ્વર ઈચ્છા એક માની લેવાની કે હશે ભાઈ, જેવું ભાગ્યમાં જેમ હશે તેમ એમ સમાધાન લેવું, ઈશ્વર ઈચ્છા. ઈશ્વર ઈચ્છા કહેતા આપણી ઈચ્છાને વિલીન કરવી. તે જ્યારે ઈશ્વર ઈચ્છા શબ્દ બોલીએ ત્યારે સ્વ ઈચ્છા બિલકુલ વિલય થવો જોઈએ. સ્વ ઈચ્છા ચાલુ રાખીને ઈશ્વર ઈચ્છા ન બોલવું. સ્વ ઈચ્છા ચાલુ રાખીને ઈશ્વર ઈચ્છા શબ્દનો પ્રયોગ ન કરવો, ઈશ્વર ઈચ્છા. અને યથાયોગ્ય જે થાય છે તે યથાયોગ્ય. આ યથાયોગ્ય એટલે શું? જેમ થવું જોઈએ તેમ જ થયું છે. કૃપાનો દેવ સૌભાગ્યને લખ્યું કે તમે પ્રયત્ન કરો કે ન કરો, જેમ થવાનું હશે તે થશે અને જેમ થવાનું હશે તે થઈને જ રહેશે. યથાયોગ્ય, કારણ કે કર્મનો સિદ્ધાંત, કર્મનું ગણિત, વિધાતાનો ન્યાય, વસુંધરાનો ન્યાય એવો છે કે એમાં કાનો માતર કાંઈ ફેરફાર ચાલી શકે નહીં. જેવું વાણ વાવ્યું એવું જ લણવાનું. એ જ પ્રકારે થાય, યથાયોગ્ય થાય, એમાં પ્લસ માઇનસ હોય નહીં. કારણ કે કોઈ વ્યક્તિ નથી કે રાગ કરે, પ્રેમ કરે અને વધારે તને આપી દે. તારા પ્રારબ્ધથી વધારે આપવા માટે જગતની કોઈ તાકાત છે નહીં, અને તારું હોય એનાથી ઓછું કરવાની તાકાત પણ કોઈમાં. જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે સમયે તેહને તે જ પહોંચ. ઓછું નહીં, વધતું નહીં, વધારે નહીં, ન્યૂનાધિક નહીં. શું વિશ્વનો વ્યવસ્થા, કુદરતનો કાયદો જુઓ, વસુંધરાનો ન્યાય જુઓ, કર્મનો સિદ્ધાંત જુઓ. આ એક જબરદસ્ત વિશ્વની અંદર એક શક્તિ રૂપે કામ કરતી એક સંચાલક શક્તિ છે, મોટિવેટિંગ ફોર્સ ઇન ધ વર્લ્ડ એવું છે. એટલે કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું કે કર્મ ભૂલથાપ ખાતું નથી. એનું ગણિત ચોક્કસ તો તારું કોમ્પ્યુટર માર ખાઈ જાય, પણ કર્મના ગણિતમાં ક્યાંય ફેરફાર થાય નહીં. મૂળભૂત શ્રદ્ધાઓ જેને કહીને માન્યતાઓ એ આવવી જોઈએ, પણ જીવને આવતી ડગી જાય છે. અને ડગે છે ક્યારે? અહમ જોર કરે છે ત્યારે, સ્વચ્છંદ જોર કરે ત્યારે. એને આ સિદ્ધાંતો એ કંઈ પકડાય નહીં. અને પછી પાછો પ્રશ્ન કરે કે સાહેબ સ્વચ્છંદ એટલે શું? તું સ્વચ્છંદ એટલે શું? એટલે તું, બીજું કંઈ સમજાવવાની જરૂર નથી. સ્વચ્છંદનું જીવતું જાગતું નમૂનો તું જો, અમારે બીજું કંઈ સ્વચ્છંદ માટે સમજાવી શકાય એવું છે નહીં. કે તમે ઈશ્વર ઈચ્છા કરતા સ્વ ઈચ્છામાં વધારે તારો આગ્રહ છે એ બતાવે છે કે તને વિશ્વનો ન્યાય માન્ય નથી. તું કુદરતથી તારી જાતને મોટો માનસ, તું વસુંધરાથી તને વિશાળ માનસ, તું વિધિના લેખથી તારી જાતને મોટો માનસ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો તું સ્વચ્છંદનું સ્વરૂપ છું. અહીંયા કે છે યથા યોગ્ય. એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું, જે થાય તે યોગ્ય માનવામાં આવે. 331 જે થાય તે યોગ્ય માનવામાં આવે. એમાં એમ કે હે ભગવાન તારી ભૂલ થઈ ગઈ, હે વિધાતા તારી ભૂલ થઈ ગઈ, તે મારા ગણિતમાં કંઈક થોડું ખોડું ખોટું ખોટું કર્યું, તને એકાદો આંકડો યાદ નહીં હોય, એવું બને ખરું? ઓલો સૂતો સૂતો વિચાર કરે કે આવું સરસ મજાનું ઘેઘૂર વડ અને ઉપર ટેકા આવડા મૂક્યા, આ વિધાતામાં કંઈ અક્કલ છે કે નહીં? અને ઓલી વાળ વાળ છે વેલા, એ વેલા ઉપર આવડા આવડા તંબુ ઠોકા છે, આવડું મજાનું ઝાડ ને આટલું ટેટું, અને હું તો ઊંઘાવી જઈ અને પડ્યું બરોબર માથા ઉપર. ભૂલ થઈ મારી, મારી ભૂલ થઈ. જો આ મોટું તરબૂચ હોત તો શું થાય? જગતના કાજી બનવાનો ક્યારે પ્રયત્ન ના કરવો. યથા યોગ્ય આ શબ્દ છે, હું સમજાવવા માટે પ્રયત્ન કરું છું, પણ શ્રદ્ધામાં આવવો કઠિન છે, હું જાણું છું. જે થાય તે યથા યોગ્ય છે, એટલે મારા પોતાના જ કરેલા શુભ અશુભનું જ આ પરિણામ છે. એ સિવાય કોઈ જગતની કોઈ તાકાતનું આ પરિણામ નથી. કોઈ મને દુઃખ આપી શકે, કોઈ મારું સુખ છીનવી શકે, આવું બને નહીં. એવું જો બનતું હોય તો શત્રુ મારીને સૌ મિત્રો રાખે. નરસિંહ મહેતાએ ગાયું કે જો માનવી જે ગમે જગતને દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો. આ કોઈ ખરખરો કરમાતું, કારણ કે આ જે થાય છે તે યોગ્ય જ થાય છે. કુદરતમાં ક્યાંય અન્યાય નથી, ક્યાંય પક્ષપાત નથી. નહીં તો જો કોઈનું ચાલતું હોય તો એવા બધા સમરજીવો આપણને સુખેથી જીવવા પણ દે ખરા? શક્ય નથી. માટે આ યથા યોગ્ય શબ્દ જો પકડાય તો પકડી લેવો. શાસ્ત્ર રીતે બધો શબ્દ નથી, આ તો કૃપાળુદેવની પત્રની ભાષા છે. કે એક તો ઈશ્વર ઈચ્છા હશે જેવી કર્મની ઈચ્છા, એટલે સ્વચ્છંદને વિલીન કરી નાખવાનો, અને બીજું યથા યોગ્ય એટલે કર્મના સિદ્ધાંતમાં મારા જે કંઈ શુભાશુભ કર્મ છે એ સિવાય બીજું કોઈ પરિણામ આવે નહીં. આ જવાબ છે એ દાખલાની રકમ મારી છે, એટલે આ જવાબ આવ્યો છે. જેવી રકમ એવો જવાબ, એમાં શેષ વધે અને ન પણ વધે, પ્લસ રહે કે માઇનસ થાય, તો એ મારો દાખલો છે. યથા યોગ્ય એમ સમજીને મૌનપણું ભજવું યોગ્ય છે. હવે પેલું આવ્યું ને કે મૌન રહેવું થોડો સમય સુધી, તો મૌન મૌનનો આધાર શું, મૌનનું અધિષ્ઠાન શું, મૌન ક્યારે રહી શકે? જો એમ લાગે કે જે કંઈ થાય છે આ મારા કરેલા કર્મોનું ફળ, એવું એક દ્રષ્ટિકોણ મનમાં આવી જાય એટલે તરત જ મૌનપણું થઈ જાય, એકદમ મૌનપણું, શાંત શાંતપણું આવી જાય. મૌનપણું ભજવું યોગ્ય છે. મૌનપણાનો અર્થ એવો કરવો કે અંતરને વિશે વિકલ્પ, ઉતાપ, અમુક અમુક વેપાર કરવા વિશેના કર્યા ન કરવા, જુદા જુદા વેપારો માટેનું જે ચિત્તની અંદર હારમાળા જાગી હતી એની અંદર કહે છે કે મૌનપણાનો અર્થ અમે એ કહીએ છીએ, કામકાજમાં મૌન. કામકાજનું મૌન એટલે શું? તો કે એવો કરવો કે અંતરને વિશે વિકલ્પ કે ઉતાપ, અમુક અમુક વેપાર કરવા માટેના વિકલ્પ અથવા ઉતાપ એ ન કરવા. આ કામકાજનું મૌન, વાણીનું મૌન એમ કામકાજનું મૌન. કૃપાળુદેવે 199 પત્રમાં કહ્યું પ્રવૃત્તિનું મૌન. ગમે તેટલી પ્રવૃત્તિ હોય, જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત પ્રવૃત્તિનો હોય તો આત્મોદ્ધાર ક્યારે થાય? તો ક્યારેક એમાંથી સમય મેળવીને પણ નિવૃત્તિમાં બેસવાનો મહાવરો રાખવો, લક્ષ્ય રાખવું. એ જેમ પ્રવૃત્તિનું મૌન છે, વાણીનું મૌન છે, અહીંયા કામકાજનું મૌન કીધું. કામકાજનું એટલે એટલા બધા આરંભની મનની અંદર લાગે છે કે આમ કરીશ આમ કરીશ આમ કરીશ અને આમ કરીશ, એક્સપાન્શન ને એક્સટેન્શન, એક્સપાન્શન અને એક્સટેન્શન, જે જે આ ધંધાકીય પ્રવૃત્તિ પૈસા કમાવા છે અહીંથી અહીંથી ત્યાંથી, અને હવે તે પહોંચ્યા ગ્લોબલાઇઝેશન ઉપરથી. તો ત્યાં કે છે કામકાજનું મૌન, કામકાજનું મૌન રાખ. એટલે કામકાજ એટલે ધંધાકીય પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ ચિત્તની અંદર પરનો લોભનો આધાર છે ધનનો દ્રવ્યનો, એના ઉપરનું કંઈક મૌન રાખ કે હમણાં તો એના કોઈ વિકલ્પ નથી કરવા. અડધો પોણો કલાક થોડોક વખત એવો પસાર થવા દેવો જેથી કરીને પેલી ધારાનું જે જોર ચાલ્યું છે એ જોર થોડું ઓછું થઈ જાય. એટલે કે છે અહીંયા અંતરને વિષય વિકલ્પ, ઉતાપ, અમુક અમુક વેપાર કરવા વિશેના કર્યા ન કરવા, એને કામકાજનું મૌન કહેવામાં આવે છે. હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. આગળનું વાક્ય લઈએ કે હાલ તમને જે મૂંઝવણ રહે છે તે જાણવામાં છે, અને પછી લખ્યું કે હાલ તો ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. એમાં ફારફેર કરવો, એની સાથે ઝઘડો કરવો, એની સાથે પ્રતિકાર કરવો, એની સાથે વિસંવાદ કરવો, આ એકેય લાભદાયી થશે નહીં. જેવો ઉદય છે એ પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે, સહેજે આચરી શકાય એવો છે. સહન કરવું જે છે તેને પરિસ્થિતિને સહી લેવી, અને સહી લેવામાં જો પેલા બે શબ્દ યાદ હોય, ઈશ્વર ઈચ્છા અને યથા યોગ્ય, તો સહી લેવાય, નહીં તો સહી ન લેવાય. સહી લેવું, સહન કરવું, આ જબરજસ્ત શબ્દ છે. એને માટેનો એક શાસ્ત્રમાં તિતિક્ષા, ગમે તેવી વિપરીતતા પ્રતિકૂળતા દુઃખ ગમે તે હોય તો પણ એને સંભાવે સહન કરવી, એનું નામ તિતિક્ષા છે. આ મુમુક્ષુ તિતિક્ષા વાળો હોવો જોઈએ, દુઃખને શાંતિથી સહન કરે, કારણ કે એને બે તત્વોમાં શ્રદ્ધા બેસી ગઈ છે, ઈશ્વર ઈચ્છા અને યથા યોગ્ય. પછી એને કોઈ વિકલ્પનું કારણ નથી, એટલે એનામાં તિતિક્ષા છે. ધીર ગંભીર આ બધા લોકોએ કેવા એના ગંભીર સંયમ હશે, ગમે તેવા પરિસરનો ઉપસર્ગ હોય તો પણ શાંત ભાવે એ બધાએ મહાત્માઓએ સહન કર્યા છે. આ એમના જીવનની તિતિક્ષા છે. ધીરજપૂર્વકનું, ધૈર્યપૂર્વકની સહનશીલતા એ તિતિક્ષાનો ગુણ છે. ધૈર્યપૂર્વકની, જરાય અકળામણ નહીં, પૂરેપૂરો વિશ્વાસ કે જ્યારે આની સ્થિતિ પૂરી થશે ત્યારે સ્વયં મુશ્કેલી દુઃખ દર્દ ઉપાધિ ચાલી જશે, આ તિતિક્ષાનો ગુણ છે. ધૈર્યપૂર્વકની સહનશીલતા એ તિતિક્ષા. તો કે છે ઉદય પ્રમાણે વર્તવું એ સુગમ માર્ગ છે. દોહરા વિશે લક્ષ્મા છે, સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. બીજા કોણ પાછા? સત્સંગી. સંસારી પ્રસંગમાં એક અમારા સિવાય, સૌભાગભાઈને લખે કે તે સમયે કે તમને સંસારી પ્રસંગ છે અને પાછી મૂંઝવણની સ્થિતિનો ઉદય છે, તે સમયે અમારા સિવાય બીજા સત્સંગના પ્રસંગમાં ઓછું આવવું થાય એવી ઈચ્છા આ કાળમાં રાખવા જેવી છે. કારણ કે કદાચ બીજા સત્સંગીના પ્રસંગમાં તમે આવશો તો આ જે ધૈર્ય છે એ રહેવું નહીં. સહજ સાવચેતી જે આવવી જોઈએ એ નહીં આવે, કારણ કે આ સત્પુરુષ અને જ્ઞાની પુરુષ એ સામાન્ય સત્સંગી કરતાં ઘણા ઊંચા છે. સામાન્ય સત્સંગી તો પાછો એને ચડાવે, આવું હોય તમારે આમ કરવું જ જોઈએ, આ બધા ભેગા થઈને સત્સંગની અંદર શું કરે, એને સહન કરવાનું શીખડાવે કે ફાઇટ કરવાનું શીખડાવે? વાત મૂકી દો, કંઈ કહેવા જેવું નથી. સત્સંગી પાસેથી ધીરજ મળે એવું તો બહુ દુર્લભ બને, કારણ કે એવા એવી કક્ષા નથી, એવી દશાવાન પુરુષો નથી કે જેના સંગમાં આવી અને જીવ સાતા ભાવને ભજે. ઘણી ઘણી મુશ્કેલીઓ હોય અને કદાચ કહે તો એમ કે હશે ભાઈ આ તારી પ્રસ્થતિ એ પણ ચાલી જશે. જેમ રાજાએ કીધું એક સાધુને કે હું આવો હતો અને મારું આટલું સામ્રાજ્ય હતું ને આજે હું ભૂંડે હાલ છું, તો કે હા આ દિવસો પણ ચાલ્યા જશે, આ દિવસો પણ ચાલ્યા જશે. એમ આવી જીવને ધૈર્ય બંધાવે એવા સત્સંગી કેટલા, એની સાતામાં ઉમેરો કરે, એના ધૈર્યમાં ઉમેરો કરે, એના સંભાવને વધારે, એને પોષણ આપે. એટલે અહીંયા કૃપાળુ દેવે કહ્યું કે એટલા માટે થઈને અમારા સિવાય આ એક એવો પુરુષ છે દશાનો, બીજા સત્સંગીના પ્રસંગમાં ઓછું આવવું થાય તેવી ઈચ્છા આ કાળમાં શબ્દ મૂક્યો છે. કારણ કે કાળનો દોષ છે, આ કાળની અંદર એવા સત્પુરુષો સમદશાવાન પુરુષો મળવા દુષ્કર છે. વિશેષ આપનો કાગળ આવ્યેથી, આ કાગળ વ્યવહારિક પદ્ધતિમાં લખ્યો છે તથાપિ વિચારવા યોગ્ય છે, બોધ જ્ઞાન લક્ષ્ય ઉપર છે. કાગળ અમે વ્યવહારિક રીતે જ લખ્યો છે આ બધો, કે સહન કરો, ઈશ્વર ઈચ્છા માનો, યથા યોગ્ય થાય, આવું બધું આ બધું લખ્યું છે. વેઠ્યા વિના ઉપાય નથી, આ બધી વ્યવહારિકતા તમને લખી છે, એ પદ્ધતિથી લખ્યો છે. તથાપિ વિચારવા યોગ્ય છે, અમારો આ પત્ર તમારે વિચારવા યોગ્ય છે. કોઈને એમ થાય કે આવા જ્ઞાનના ગ્રંથાગર તો આવા કાગળિયા શું વાંચીન કરે, લખે છે બધા કે શ્રીમદમાં તો પત્રો છે બધા વ્યવહારના. અરે ભાઈ, આ પત્ર એની પાછળનો સંદેશ છે એ ઉકેલવા માટે દ્રષ્ટિ તો જોઈએ ને, વિચારવા યોગ્ય છે અને બોધ જ્ઞાન લક્ષ્ય પર છે. શું બોધ આપવો છે તમને એ અમારા ધ્યાનમાં છે, તમને શું સમજાવવું છે, ક્યાં દોરી જવા છે, ક્યાં લઈ જવા છે. નાના નાના વાક્યો દ્વારા, નાના નાના શબ્દો દ્વારા શ્રીમદ આપણી આત્મિક દશાનું ઉર્ધ્વીકરણ કેવું કેવું કરે છે. એક એક પત્રની અંદર મૂંઝવણ આવી તો કે કાંઈ વાંધો નહીં, ઉદય આવ્યો તો કે વેઠ્યા વિના છૂટકો નથી, શું કરવું કે તો સાવચેતી રાખો, કેવી રીતે રાખો, કામકાજમાં મૌન લ્યો, કેવી રીતે મૌન રહે તો માનો કે ઈશ્વર ઈચ્છા છે અને જે થાય છે તે યથા યોગ્ય છે. એમ પોતાના સ્વચ્છંદને હળવો કરો, સંભાવને ભજો, વિશ્વના નિયમને કંઈક સમજો અને આ જગત કેમ ચાલી રહ્યું છે એના ઉપર થોડોક તાત્વિક વિચારણા કરો. એટલે કહ્યું કે અમારો પત્ર વ્યવહારિક હોવા છતાં વિચારવા યોગ્ય છે, તાત્વિક રીતે તમને ઘણું મળશે, જબરજસ્ત. એમાંથી આ બોધ જ્ઞાન છે એના ઉપર લખશે, પ્રણામ પહોંચે અને પત્ર અહીં પૂરો થાય છે. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.